હર્ષલભાઈ, આજ નહીં, આપણી આ ગોષ્ઠીમાં તમારું સ્વાગત છે. કેમ છો?
થેન્ક યુ. આઈ એમ ફાઇન. હાઉ આર યુ?
આઈ એમ ફાઇન ટુ.
યસ.
હર્ષલભાઈ, તમારા વ્યક્તિત્વના, તમારા કર્તૃત્વના અનેક પાસાઓ છે. વિજ્ઞાનનો દ્રષ્ટિકોણ તો છે જ, એની સાથે લેખન, વાંચન, પ્રવાસ, સાહસ, દેશપ્રેમ, ટ્રેકિંગ, પર્યાવરણ, શિક્ષણ, પત્રકારત્વ, આ બધું જ છે. અને મને લાગે છે કે આ બધાના મૂળિયા તમને તમારા નાનપણમાં, તમારા વારસામાં મળ્યા હશે. એટલે તમારા બાળપણના સંસ્મરણો, તમારા પિતાજીના અને તમારા દાદાના કેવા છે, એની કંઈક વાત કરો. તમારું ઘડતર, તમારો ઉછેર કેવી રીતે થયો જેથી તમે આપોઆપ આ ક્ષેત્રમાં આટલા બધા, આટલી નાની ઉંમરે આ રીતે સક્રિય થયા?
જી, ચોક્કસ. હું છે ને શરૂઆત આઈન્સ્ટાઈન થી કરીશ, કારણ કે એ મારા વિજ્ઞાન ગુરુ પણ છે અને ફિલોસોફીના પણ ગુરુ છે. બહુ ઓછા લોકો જાણે છે કે આઈન્સ્ટાઈનનો એક ફિલોસોફિકલ અપ્રોચ પણ બહુ ગજબનો હતો.
જી
તો એમણે જ્યારે થિયરી ઓફ રિલેટિવિટી આપી, ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે જ્યાં કોઈની દ્રષ્ટિ નહીં પહોંચી શકી, ત્યાં તમારી દ્રષ્ટિ કેવી રીતે પહોંચી? લાઈક, બ્રહ્માંડને તમે આટલી સરળ રીતે કેવી રીતે રજૂ કરી શક્યા? તો એમણે એક બહુ સરસ જવાબ આપેલો કે બ્રહ્માંડમાં મારી દ્રષ્ટિ દૂર સુધી એટલા માટે પહોંચી શકી કે હું મારા આની પહેલા જે કામ કરી ગયા હતા એવા દિગ્ગજ વિજ્ઞાનીઓના ખભે ઊભો હતો, એને કારણે મારી દ્રષ્ટિ દૂર સુધી પહોંચી શકી. આ વાતને માત્ર એક રજૂઆત તરીકે પસંદ કરી શકાય, પણ એને શબ્દશઃ લેવાય એમ નથી. પણ હું એમ કહી શકું કે હું આજે જે છું એમાં મારા દાદા વિજયગુપ્ત મૌર્ય અને મારા પિતા નગેન્દ્ર વિજયનો બહુ જ મોટો ફાળો છે. બેઉ જણાએ મને ક્યારે કાન પકડીને કોઈ તાલીમ નથી આપી કે આમ લખવું જોઈએ કે આમ કરવું જોઈએ. હું જે શીખ્યો છું ને એમને જોઈને શીખ્યો છું. એક કોમ્બિનેશન એવું સર્જાયું છે મારામાં કે હું મારા વ્યક્તિત્વને ત્રણ હિસ્સે બાંટું છું, વન થર્ડ વન થર્ડ વન થર્ડ કરીને 33.33% લેખે, કે મારા દાદાના ગુણો છે, મારા પિતાએ જે મને વારસો આપ્યો એ પણ છે, અને બાકીના 33% મારું સ્વતંત્ર વિચારસરણી છે જેણે મને ઘણું બધું શીખવ્યું છે. તો મારા દાદા તરફથી જે હું શીખ્યો, જે તમારો પ્રશ્ન છે એના પર આવું, તો મારા દાદા તરફથી જે હું શીખ્યો અને એ શિક્ષણ એમણે એમના પુત્ર નગેન્દ્ર વિજયને પણ આપ્યું છે, એ છે કામ પ્રત્યેનું ડેડિકેશન. કે પત્રકારત્વ જો તમારે ચલાવવું હોય અને એનાથી જો સંસારનું કંઈ ભલું નથી થતું, તો પછી કલમ પકડવાનો તમને કોઈ અધિકાર નથી. અમે કરતા હું એમ કહીશ કે મારા દાદાજીએ એક એવા યુગમાં વિજ્ઞાન પત્રકારત્વમાં અને જ્ઞાન વિજ્ઞાન પત્રકારત્વમાં ઝંપલાવ્યું કે જેની કોઈ એ વખતે દિશા હતી નહીં. પ્રોપર ફિલ્મ હતું, રાજકારણ હતું, એ બધા પર પત્રકારત્વ ચાલતું હતું. અને એમણે એક નવો સરસ મજાનો, એમની જોડે બીજા પણ ઘણા અમુક હતા, પણ એમણે એક ચીલો ચાતર્યો અને એમાંથી પછી મારા ફાધર એના પર ચાલ્યા અને હું પણ ચાલ્યો. તો મારા ગ્રેન્ડફાધર પાસેથી, વિજયગુપ્ત મૌર્ય પાસેથી, હું કામ પ્રત્યેનું નિષ્ઠા અને ડેડિકેશન શીખ્યો. મારા પપ્પાની સાથે હું 14 વર્ષની ઉંમરે જોડાયો. મને 14 વર્ષની ઉંમરે એક જ્ઞાન થઈ ગયું હતું કે આ ભણતર મારા માટે નથી, ક્યાં તો આ ભણતર માટે હું નથી, બેમાંથી એક. ત્રીજી કોઈ વાત મારા મનમાં હતી નહીં, એટલે આઈ વોન્ટેડ ટુ ડિસકન્ટિન્યુ માય એજ્યુકેશન. અને મેં પૂરું કર્યું, પણ હું ઓફિસમાં વધારે સમય વિતાવવા માંડ્યો, કારણ કે ત્યાં મને ઘણું બધું વાંચવા મળતું હતું. પુસ્તકાલય અમારું પોતાનું પર્સનલ હતું, એ બહુ જ સમૃદ્ધ હતું. અને એમ કરતા કરતા એમની સાથે સફારીમાં હું જોડાયો, કામ કરતો ગયો. એક દિવસ મને એમ થયું કે પપ્પાને કેવું સારું કે એસી કેબિનમાં બેસી અને લખવાનું, અને હું લ્યુના પર બહાર આટા ફેટા કરી અને ઓફિસના નાના મોટા કામ કરું છું, ધક્કા ધુક્કી પાર્સલો સીવું છું, તો મને પણ આવું કરવું છે, મારે પણ એસી કેબિનમાં બેસી અને લખવું છે. મારી ઉંમર એ વખતે 15-16 વર્ષની હશે. તો એક દિવસ મેં એમને કીધું કે મારે લખવું છે, અને મારા ફાધર નગેન્દ્ર વિજય એમ કીધું કે પહેલા તું વાંચ. મેં કહું નહીં, મારે લખવું છે. હવે એમનો એ સ્વભાવ છે ને બહુ મૃદુ અને જલ્દી એ પિત્તો નહીં ગુમાવે, અને મારો પણ સ્વભાવ એ પ્રકારનો. એ દિવસે મારા બેવનો પિત્તો ફર્યો. એમણે કીધું કે હવે તો તું લખીને બતાડ. અને મેં કીધું કે હવે તો હું લખીને બતાડીશ. લખવા બેઠો લેખ, એક ફૂલસ્કેપ પાનું ભરાયું મારાથી ખાલી. અને એ લેખ એમના ટેબલ પર જ્યારે હું મૂકવા ગયો ત્યારે એમણે એમ જોયા વગર એ પત્તું સાઈડમાં મૂકી દીધું કે આટલો નાનો તો લેખ હોઈ જ ના શકે એમ. તો એમની પાસે જેથી જે હું શીખ્યો એ બહુ જ મુખ્ય મુદ્દો એ હતો કે વાંચન, વાંચન નહીં હોય તો તમે લખી નહીં શકો, કોઈ પ્રશ્ન જ નથી. આજે હું મારી આ ઓફિસમાં બેઠો છું, તમે મને એમ કહો કે નીલ આર્મસ્ટ્રોંગની ચંદ્ર યાત્રા ઉપર કોઈ પણ જાતનો રેફરન્સ લીધા વિના, કોઈ પણ પુસ્તક વાંચ્યા વિના કે કોઈ પણ ઇન્ટરનેટ ઉપર ગયા વિના તમે 6 પાનાનો લેખ લખી આપો તો હું લખી શકું. અને આનો શ્રેય હું મારા ફાધર અને ગ્રાન્ડફાધરને આપું છું, કારણ કે એમણે મને વાંચતો કર્યો, એમણે મને લખતો નથી કર્યો, એમણે મને વાંચતો કર્યો. એટલે આ બે વ્યક્તિઓનું મારા જીવનમાં બહુ જ મોટું યોગદાન છે અને નસીબદાર છું કે મેં પરિવારમાં જન્મ્યો ખરેખર.
વાહ. પછી વાત કરીએ સ્કોપ સફારી ફ્લેશ ની જે પરંપરા છે, એ પરંપરાને તમે હવે આગળ વધારી રહ્યા છો તમારી રીતે. તમે એક નવી કેડી ઉપર ચાલી રહ્યા છો. અંગ્રેજીમાં શબ્દ પ્રયોગ છે જનરેશન ગેપ. આપણે એને પ્રગતિશીલતા કહીએ કે પછી અનિવાર્ય પરિવર્તન કહીએ, પણ એ પરંપરામાં તમે કેવી પ્રયોગશીલતા કે કેવા પરિવર્તનો લાવી રહ્યા છો જેથી તમે જે રીતે આજે યુવાનો સાથે સંકળાઈ રહ્યા છો તે રીતે સંકળાઈ શકો છો?
સી, જર્નાલિઝમ હોય કે પછી કોઈ પણ બીજી ફિલ્ડ હોય, એમાં તમે જો સમયના પ્રવાહ સાથે પોતાની સ્થિરતા સાથે, આ શબ્દ બહુ મહત્વનો છે કે પોતાની સ્થિરતા સાથે એ પ્રવાહ જોડે તમે જો આગળ નથી વધી શકતા ને તો પ્રવાહ આગળ નીકળી જશે ને તમે પાછળ રહી જશો. એક સમય હતો કે જ્યારે ગુજરાતી વાચકોને અમુક પ્રકારનું વાંચન જોઈતું હતું. એક સમય હતો જ્યારે સ્કોપ સામયિકમાં મારા ફાધર 19 19 20 20 પાનાના લેખો આપતા હતા. એક સમય હતો જ્યારે સફારીમાં અમે 21 પાનાનો લેખ આપ્યો છે. અને એક સમય એ પણ હતો જ્યારે ઉર્વિશ કોઠારીના જલસો નામના સામયિકમાં મેં 23 થી 24 પાના લાંબો લેખ લખ્યો હતો. હવે એક સંપાદક હોવાના નાતે, હું લેખક છું એમ સંપાદક પણ છું, તો એક સંપાદક હોવાના નાતે મારું એક એવું ઓબ્ઝર્વેશન છે કે એ જે વર્ગ હતો જેને બહુ જ વિસ્તારમાં વાંચવું હતું એ ઘટી ગયો છે, નાબૂદ થઈ ગયો છે, વેનિશ થઈ ગયો છે એવું નથી કહેતો, હજી છે પણ એ હવે મુઠ્ઠીભર રહી ગયો છે. તો હવે સમયનો તકાદો કેવો છે કે તમે થોડા શબ્દોમાં થોડા વાક્યોમાં વધુ માહિતી આપી શકો તો તમે તમારા વાચકોને એન્ગેજ કરી શકો. અચ્છા, હવે તો મને એ ટ્રેન્ડ પણ થોડો ફિસ્સો અને વાસી થતો જણાઈ રહ્યો છે, કારણ કે લોકોને વાંચવું પણ નથી. નવી જનરેશન છે એ લોકો દે પ્રિફર વિડીયોઝ ઓવર રીડિંગ, કે વાંચન કરતા 5 મિનિટની વિડીયો જોઈ લઈએ તો અમારું કામ પતી જાય છે. એમાં પણ વળી પાછો એક પેટા વર્ગ એવો છે કે જેને ખાલી રીલ્સ જ જોવી છે, અને એમાં પણ એની ધીરજ નથી રહેતી કે 30 સેકન્ડની રીલ પૂરી થાય પહેલા તો એ સ્વાઇપ કરી નાખે છે. તો આવા સંજોગોમાં જો આપણે પરિવર્તન આપણામાં નથી લાવી શકતા તો પછી આપણે કમ્પ્લેન ના કરી શકીએ કે વાચકો બદલાઈ ગયા. વાચકો નથી બદલાતા, બદલાય છે સમય, અને સમય સાથે જો આપણે નથી બદલાઈ શકતા તો પછી સમય આપણને ભૂલાવી દે છે. આ તો સનાતન વાક્ય છે. એટલે નવી જનરેશનને ખાસ કરીને, અને હું બહુ જ અંડરલાઈન કરીને વાક્ય પ્રયોગ કરી રહ્યો છું કે નવી પેઢી જે છે ભારતની, દે આર લાઈક ડાયનામાઇટ, એમનામાં પ્રચંડ શક્તિ છે, પ્રચંડ ઉર્જા છે, થોટની ઉર્જા છે, એમની પાસે કંઈક કરવાની ઉર્જા છે. પ્રોબ્લેમ એ થાય છે ને કે એમને એ કરવા માટેનો, એમને એ વિચારવા માટેનું મોકળું મેદાન નથી મળતું. તમે એને જરાક દ્રષ્ટિ આપી દો ને તો એ લોકો મિરેકલ્સ કરી શકે એમ છે. હું બહુ આશાવાદી છું એ બાબતે. લાઈક હું તમને એક સિમ્પલ દાખલો આપું, હું ડાયનામાઇટ કેમ કહું છું કે ડાયનામાઇટનો ધડાકો તમે કોલસાની કે સોનાની ખાણમાં કરો ને તો કોલસો ક્યાં તો સોનું મળે, દેટ મીન્સ કે તમને કંઈક સારું મટીરિયલ મળી રહ્યું છે. અને ડાયનામાઇટનો ધડાકો કાશ્મીરમાં થાય છે ત્યારે શું થાય છે આપણે બધા જાણીએ છીએ. ડાયનામાઇટ એ જ છે, ઉપયોગ એનો બદલાય છે એટલે પરિણામ બદલાઈ જાય છે. એટલે હું શું કરું છું, મેં 2018 19માં જીપ્સી આઉટડોર્સ નામનું સાહસ શરૂ કર્યું, જે મારી પ્રકૃતિથી બહુ વિપરીત અને વિરુદ્ધ હતું, કારણ કે હું હંમેશા એકલપંડે ટ્રાવેલ કરનારો માણસ છું. ગ્રુપમાં લઈને જવું બધાને, એ બધું મારી ફિતરત નથી. પણ મેં જોયું કે છોકરાઓને, સો હું ફરીથી આ વાક્ય મુદ્દો રજૂ કરું તમને કે મેં જિપ્સી આઉટડોર્સ 2019માં એટલા માટે શરૂ કર્યું કે મેં જોયું કે છોકરાઓને તમે જ્યારે બહાર લઈ જઈને એમની સાથે અમુક પ્રકારની વિષયોની ચર્ચા કરો છો, વાત કરો છો ને, ત્યારે એ લોકો ખીલે છે. અને એ જ આપણને જોઈએ છે કે ભારતના છોકરાઓ ખીલે, અને ખીલશે ને તો જે કંઈક સારું કામ કરી શકશે આગળ જતા. તો આઈ સ્ટાર્ટેડ ધીસ જિપ્સી આઉટડોર્સ, હિમાલયમાં એમને લઈ જવું, 6-7 દિવસ મારી સાથે રહે, એમને હું એમની અંદર રહેલી શક્તિઓનો ખ્યાલ અપાવું કે ભાઈ આ પર્વત ચડવાનો છે, આપણે યેન કેન પ્રકારે આપણે ચડવાનો છે, કોઈ નબળી વાત નહીં, કોઈ નેગેટિવ વાત નહીં. અને આખા દિવસનું ટ્રેકિંગ પૂરું થાય એટલે સાંજે એમની જોડે હું જ્ઞાન ગોષ્ઠી કરું કે પૂછો, તમારે જે સવાલ પૂછવા હોય પૂછો અને હું એના જવાબ આપીશ. સો ધીસ ઇઝ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. આ કામ જે અમે 3 પેઢી લખીને કરતા આવ્યા છીએ, હવે હું મૌખિક રીતે કરું છું અને ઇટ ઇઝ ડુઈંગ વેલ. બહુ સારી રીતે છોકરાઓને મજા પડે છે, એ લોકો મને પછી લેટર્સ લખે છે કે અમને શું અનુભવ થયા, અને એટલા બધા સરસ લેટર હોય ને કે આપણને ફરી વખત આવા ટ્રેક કરવાની પ્રેરણા મળે. તો ધીસ ઇઝ હાઉ આઈ ટ્રાય ટુ ચેન્જ, કે જ્ઞાન આપવાનું જ છે ભલે માધ્યમ બદલાઈ જતું. માત્ર કલમ પકડી રાખીને કોઈ મતલબ નથી, કલમ પણ પકડો, વિડીયો પર પણ આવો, ઓડિયોથી પણ કરો ને 1-to-1 પણ કરો. તો આ મારી વિચારસરણી છે.
આપણે ફરી પાછા તમારા લેખન અને પ્રકાશન સંપાદન તરફ જઈએ. પ્રવાસોની વાત પછી હું કરવા ધારું છું, પણ તમે લેખનની વાત કરી અને સમય સાથે બદલાવાની આપણે વાત કરી રહ્યા છીએ, તો એમાં ભાષાનો મુદ્દો પણ આવે છે. ગુજરાતી ભાષાનું ધોવાણ થઈ રહ્યું છે એવું આજે કહેવાય છે. યુવાનો સરખું ગુજરાતી બોલતા પણ નથી અને વાંચવાની પણ એમને ઈચ્છા નથી થતી, જેવું તમે કહ્યું તેમ. ગુજરાતી ભાષા સાથેના તમારા અનુસંધાનની વાત કરો અને આજના યુવાનો વિશે, યુવાન વાચકો વિશે તમારા અનુભવો કેવા છે?
નહીં, તમારી વાત સાચી છે કે ગુજરાતી ભાષા પર જે એક શુદ્ધિકરણ પ્રમાણે બોલાવી જોઈએ, એ હવે ઉચ્ચારણથી માંડી શબ્દ પ્રયોગથી માંડીને બધામાં ઘણા બધા સમસ્યા આપણને જોવા મળી રહી છે. પણ એનો મતલબ એવો નથી કે આપણે આપણા શસ્ત્રો હેઠા મૂકી દઈએ. આપણે આપણી રીતના પ્રયાસો જો ચાલુ રાખીએ, પ્રયત્નો જો ચાલુ રાખીએ, તો કંઈક સારા પરિણામ આવી શકે એમ છે. દાખલા તરીકે લાસ્ટ મેમાં, ગયા મે 2023માં અમે અહીંયા ઉત્તરાખંડમાં એક ટ્રેક કર્યો, અને છોકરાઓ માટેનો ટ્રેક હતો સરસ મજાનો. છેલ્લા દિવસે અમારી એક સેરીમની પ્રમાણે એ લોકો પોતપોતાના અનુભવો અમને જણાવે, શેર કરે. છૂટા પડતી વખતે મેં બધા બાળકોને કીધું કે હવે તમે મને ઘરે જઈને એક પત્ર લખજો, અને એ પત્ર મને ગુજરાતીમાં જોઈએ. એટલે ઘણા છોકરાઓનું એવું હતું કે અમને ગુજરાતી નથી ફાવતું, તો મેં કીધું તમારા માતા પિતાની તમે મદદ લો, પણ ગુજરાતીમાં મને લખીને મોકલો તો મને આત્મીયતા લાગશે. અને ઘણા છોકરાઓએ લખ્યો પણ ખરો. તો આ એક નાનું કદમ છે, નાનો સ્ટેપ છે. આપણે જો એ ભરી શકતા હોઈએ તો પછી મને એમ થાય છે કે કમ્પ્લેન કરવા કરતા આપણે સોલ્યુશન તરફ કેમ આગળ ન વધી શકીએ. ગુજરાતી ભાષાનો ધીમે 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 ક્ષય થઈ રહ્યો છે, બરાબર છે, બોલવા ચાલવામાં, વ્યવહારમાં, વાંચનમાં, છોકરાઓના વાંચનમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પણ એ દિશામાં તમે, હું તો કહું છું 0.01% પણ તમારા તરફથી શું યોગદાન આપી શકો છો, એ તમે આપી દો, તો પછી તમે ઇમિડિયેટલી પ્રોબ્લેમને પિષ્ટ પેચાણ કરવાને બદલે તમે પ્રોબ્લેમના એક સોલ્યુશન તરીકે તમારી વ્યક્તિત્વને બહાર લાવી શકો છો. એટલે ઘણું ઘણું થઈ શકે એમ છે. સવાલ માત્ર એટલો છે કે મા બાપની તૈયારી બહુ જ ઓછી હોય છે. ઘણા મા બાપ એવા પણ છે જે લોકો છોકરા માટે એમ કહે છે કે એને નથી ફાવતું ગુજરાતી. એટલે
અચ્છા,
મારે પછી એમને એમ કહેવું પડે કે આ છોકરાની મર્યાદા નથી, આ મર્યાદા ઉછેરની છે. જો તમે ગુજરાતીમાં વાત કરશો, તમે રોજ રાતને ગુજરાતીમાં એમને પુસ્તક વાંચીને સંભળાવશો, તો એનો વર્ડ પાવર વધવાનો જ છે. તો એટલું તો આપણે કરી શકીએ કે નહીં, આવું વચન હું મા બાપ પાસે લેતો હોઉં છું. અને ઘણા જે જાગૃત પેરેન્ટ્સ છે એ લોકો શું કરે છે કે લાઈક મારું પરમવીર ચક્ર પુસ્તક છે, મારું આ છે સિયાચીન પુસ્તક છે, એ લોકો મને વચન આપે છે કે અમે રોજ રાતના એક પરમવીર ચક્ર વિજેતાની સ્ટોરી તમારા પુસ્તકમાંથી વાંચી અને અમારા સંતાનોને કહીશું. હવે આટલું એ કહે ને તો એ ભયો ભયો છે મારે માટે તો, કારણ કે બે લાભ થાય છે. એક, આપણા સપૂતોની કથા છોકરા સુધી પહોંચે છે, એનામાં દેશપ્રેમની લાગણી જન્મે છે. અને બીજી એક જે સારી વાત એ છે કે ગુજરાતી એ ભલે વાંચતા નથી પણ સાંભળે છે, અને સાંભળીને એનો શબ્દોનું સમૃદ્ધિકરણ થાય છે. આજે નહીં તો કાલે એ એને કામ લાગવાનું છે, એ નક્કી વાત છે. તો આટલું આપણે કરી શકીએ. અને હું ફરીથી કહું છું કે સમસ્યા છે, ગુજરાતી ધીમે 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 એનો વપરાશ ઓછો થઈ રહ્યો છે, પણ માત્ર એને આપણે એ દિશામાં વિચાર કરીને બેસી રહેવાને બદલે એ દિશામાં એક ડગલું માંડીએ તો મારા હિસાબે એક જાગૃત નાગરિક તરીકે ફરજ નિભાવી કહેવાય આપણે.
હવે વાત કરીએ તમારા પર્વતારોહણની, પ્રવાસોની. તમારા પ્રવાસો એટલે ફાઇવ સ્ટાર હોટેલ કે કન્ડક્ટેડ ટૂર જેવા પ્રવાસો નથી હોતા, તો આપણે વાત કરી ચૂક્યા. ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા અને જંગલની કુંજ કુંજ જોવી હતી, એ પ્રકારના તમારા પ્રવાસો છે. એને માટે જે સાહસ જોઈએ, એને માટે જે ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ જોઈએ, એની કંઈક વાત કરો. એ તમે કઈ રીતે કેળવી, એની શરૂઆત કઈ રીતે થઈ, એની ભૂમિકા અને એ દરમિયાનના તમારા અનુભવો.
અનુભવો તો પુષ્કળ છે, અને હું એમ કહીશ સહેજ પણ અતિશયોક્તિ વિના કે મારી બે માતાઓ છે. એક માતા જેણે મને જન્મ આપ્યો, હુ ઇઝ માય બાયોલોજિકલ મધર, અને બીજી માતા જે મને એના ખોળામાં કેળવે છે, એ માતા કુદરત, માતા પ્રકૃતિ. હું જ્યારે પણ હિમાલયમાં આવો એકાદ પ્રવાસ કરું છું ને, અને બહુ દૂર દરાજના અને ઘણા બધા ક્ષેત્રોમાં ગયો છું, પણ ક્યારેય મને ક્યારેય હવામાનથી માંડી કે બીજી કોઈ પણ તકલીફો ક્યારેય નડી નથી. પાણીની મારી પાસે એક એક બૂંદ માટે હું તરસી જતો. પાણી પાણીનો કોઈ સોર્સ નજીકમાં 1-2 કિલોમીટરના રેડિયસમાં ક્યાંય ન હોય, અને અચાનક કોઈ વ્યક્તિ પાણી લઈને હાજર થઈ જાય, પાણી જ નહીં ચા પાણી પણ કરાવે, મને નાસ્તો પણ કરાવે, આવા મિરેકલ્સ મારી સાથે થયા છે, જેની મેં આખી પ્રસંગાવલી મારી ચાલો લદ્દાખ નામના પુસ્તકમાં લખેલી છે. મને શું લાભ થાય છે? એક તો મારા પ્રવાસો છે ને બે પ્રકારના હોય છે. પહેલો પ્રવાસ મારો ફિઝિકલ છે, શારીરિક, જે હું પર્વતોમાં ચાલતો હોઉં છું અને જે દ્રશ્યો માણતો હોઉં છું, જે કુદરતની સુંદરતા છે, શાંતિ છે. બીજો પ્રવાસ છે ને મારા અંદરખાને ચાલતો હોય છે, અને એ બહુ મહત્વનો છે, કારણ કે એ મને વારંવાર મારા મનમાં જાણે અજાણે જે કંઈ કોમ્પ્લેક્સિસ થઈ ગયા હોય મારા માટે કે કોઈ મારા કામ માટે કે કોઈ બીજી વ્યક્તિ માટે, એનો કચ્ચર ઘાણ કાઢી નાખે છે. એ મને સમજાવે છે કે તું કોણ છે, ને તારી આ પર્વતો સામે ક્યાં તો આ ધસમસતી નદીઓ સામે તારી હૈસિયત શું છે, એ મને એ શીખવાડી દે. એટલે દેટ કીપ્સ મી ગ્રાઉન્ડેડ, અને એ મને બહુ આનંદ છે એ બાબતનો. મજા પણ આવે છે, અવનવા અનુભવો થાય છે, એમાંથી ઘણું બધું શીખવા મળે છે. અને પહાડોમાં છે ને, અમુક દૂર દરાજના પ્રદેશોમાં તો એવા સરસ અનુભવો થયા છે, ત્યારે આપણને એમ થાય કે આપણે જે એમ કહીએ છીએ કે આપણે સુખ શાંતિથી જીવીએ છીએ, આપણી પાસે અમુક સંપત્તિ છે, અમુક માલમત્તા છે, અમુક પ્રકારનું બેંક બેલેન્સ છે, આ લોકો પાસે કંઈ નથી. પણ છતાં હેપીનેસ નો જો તમે ગ્રાફ તૈયાર કરી શકતા હો તો એ લોકો આપણે કરતા ક્યાંય ઉપર છે. તો એક બેલેન્સ રાખીને આપણે કે એમના જેવું વૈરાગ્ય નથી ધારણ કરી લેવાનું, ને પહાડોમાં દૂર દરાજના ક્ષેત્રમાં જઈ નથી વસી જવાનું, પણ આવા લોકોને મળીને ત્યારે જીવનમાં એક બેલેન્સિંગ રાખવાની વૃત્તિ ખીલે છે. રહી વાત સાહસ અને ફિટનેસની, ખાસ કરીને મારા દરેક ટ્રેકમાં પહેલા જ દિવસે હું મારા બધા જ ટ્રેકર્સને સંબોધન કરું જ્યારે, ત્યારે એમને એક અદ્રશ્ય ચશ્મા પહેરાવું છું. એ ચશ્મા છે ને દ્રષ્ટિના છે, નજરના નથી. નજર અને દ્રષ્ટિ બેમાં બહુ ફરક છે. આ દ્રષ્ટિ શું છે? આ દ્રષ્ટિ એ છે કે તમારું માઇન્ડ છે ને એ તમારા બોડીને કંટ્રોલ કરશે. તમે માઇન્ડ જેટલું પાવરફુલ રાખશો ને બોડી ઓટોમેટિક પાવરફુલ થઈ જશે. પણ તમે જો મનમાંથી મોડા પડી ગયા ને તો પગ નહીં ચાલે તમારા, એટલે મન મજબૂત કરી દેજો. અને એ અમને દરેક ટ્રેકમાં, અત્યારે દાખલા તરીકે જીપ્સીનો સક્સેસ રેશિયો 99.9% જેટલો છે, કે જેટલા ટ્રેકર્સને હું લઈ ગયો હોઉં એ બધાને સબમિટ કરાવીને પાછા સફળતાપૂર્વક હું લઈ જાઉં. લાઈક હમણાં એક ટ્રેક અમે ડિસેમ્બરમાં ભર શિયાળે કર્યો, એમાં રાતના 1:30 વાગે ટ્રેકિંગ શરૂ કરવાનું હતું. પણ 1:30 વાગે તો કેવું બેઠો ઠાર હોય, પણ છતાં બધા ઊભા થઈ ગયા હતા. એટલા માટે કે આગલી સાંજે મેં આપણા સિયાચિનના જવાનોની એમને સ્ટોરી કરી કે લોકો કેવી રીતે રહે છે, પોતાના મિશન કેવી રીતે પાર પાડે. એટલે થયું એવું કે સવારે બધા જ તૈયાર થઈ ગયા. અને જે હું કહું છું કે માઇન્ડ ઓવર બોડી, કે તમારું માઇન્ડ તમારા બોડીને કંટ્રોલ કરે છે. સાચે જ એવું થયું, બધે બધા જે અમારે શિખર પર પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. એટલે ક્ષમતા તો બધામાં હોય છે, સવાલ એ છે કે તમે એને કેવી રીતના બહાર કઢાવો છો. અને જિપ્સી આઉટડોર્સ મારા મતે મને એક એક સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેમાં હું આવા ગુજરાતીઓ ખાસ કરીને જે પેલા સુંવાળા પ્રવાસ ખેડવાને ટેવાયેલા છે, કે 2 નાઇટ્સ મનાલી ને 3 નાઇટ શિમલા, એમાંથી ધીમે 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 કરીને બહાર આવી રહ્યા છે. પ્રયાસ નાનો છે પણ પરિણામ બહુ મોટા છે.
તમે સિયાચેન પુસ્તકનો એક બે વખત ઉલ્લેખ કર્યો, હું પણ એ વિશે જાણવા માંગુ છું. સિયાચેન પુસ્તક તો છે જ, અને એ ખૂબ એને સારો આવકાર મળ્યો છે, એના અનુવાદો પણ થયા છે. તે ઉપરાંત તમે સિયાચેન વિશે એક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છો, એ બંને વિશે અમને વાત કરો, સિયાચેનના તમારા અનુભવો અને એમાંથી આ જે અભિયાન શરૂ થયું એના વિશે કંઈક વાત કરો.
સિયાચિન દરેક વ્યક્તિના જીવનમાં છે ને ક્યારેક એક એવો પ્રસંગ આવતો હોય છે, જો એ વ્યક્તિ જાગૃત બધી રીતના હોય તો એ પ્રસંગને એ એનો લાઈફનો ટર્નિંગ પોઈન્ટ કહેતો હોય છે. તો મારા જીવનમાં જેને સુખદ વળાંક લીધો એ મારી સિયાચિનની યાત્રા હતી. અને એ હું કરીને આવ્યો ને એ પછી મને જીવનમાં કોઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ જ નથી લાગતો. કારણ કે જેવો કોઈક નાનો મસ્તો પ્રોબ્લેમ આવે છે ત્યારે હું તરત મારા એ જવાનોને યાદ કરું છું, જેમને મેં નજર સામે જોયા છે કે લોકો કેવા વાતાવરણમાં રહે છે. ઉનાળામાં -20 ડિગ્રી અને શિયાળામાં -55 થી -60 ડિગ્રીમાં, અને એવી એકલતા કે તમે વિચારી પણ ના શકો. આપણને બધી સગવડો મળે છે, બધી સુખ સાહેબી અહીંયા આપણે ભોગવીએ છીએ, છતાં કમ્પ્લેનમાંથી બહાર નથી આવતા. સવારે ઉઠીએ ત્યારથી રાતના પથારી ભેગા થઈએ ને ત્યાં સુધી જાણ્યા અજાણ્યા આપણે નાનામાં નાની કોઈક તો કમ્પ્લેન કરીને બેસતા જોઈએ છીએ. તો સિયાચિનમાં મને જે જાણવા મળ્યું, શીખવા મળ્યું, એ અગેન કે કર્તવ્ય નિષ્ઠા કોને કહેવાય, અગેન્સ્ટ ઓલ ઓડ્સ આટલા વિષમ વાતાવરણમાં આપણા જવાનો કેવી રીતે રહે છે, અને રોજનું 15 થી 17 કિલોમીટર પેટ્રોલિંગ માટે લોકો નીકળતા હોય છે. હિમ ઝંઝાવાત થાય, ખાવાનું ભાવે નહીં, સ્મૃતિ ભ્રંશ થઈ જાય, ચક્કર આવે, કેટલી શારીરિક સમસ્યાઓથી એ લોકો રોજે રોજ જજુમે છે. એવું નથી કે એક દિવસનો આ પ્રોબ્લેમ છે, 3 મહિનાનો એમનો ટેન્યોર હોય, 3 મહિના એમણે ત્યાં ફરજ બજાવવાની હોય, 3 મહિના દરમિયાન વારે તહેવારે એમને આવી તકલીફોમાંથી પસાર થવું પડે છે. પણ મેં જોયું કે હું જેટલા દિવસ સિયાચિન રહ્યો એમાં એકે દિવસ કોઈ જવાનના મોઢે કોઈ હતાશા, કોઈ નિરાશા, કોઈ કમ્પ્લેન કશું મેં સાંભળ્યું નથી, કશું જ સાંભળ્યું નથી. બાકી એમની પાસે દે હેવ ઓલ ધ રાઇટ્સ ટુ કમ્પ્લેન કે અમને તો આવી રીતે રહેવું પડે છે, પણ નહીં, જે છે એમાં એ લોકો મજાથી રહે છે. સાવ હું એવી રીતે પણ ના કહી શકું કે મજાથી રહે છે, પણ એમણે સ્વીકારી લીધું છે કે આ મારું કર્તવ્ય છે, આ મારી ડ્યુટી છે. તો સિયાચિન હું જઈને આવ્યો પછી મને થયું, તમે પહેલો પ્રશ્ન જે પૂછ્યો હતો કે સમય સાથે પરિવર્તનમાં તમે શું કરો છો, તો આ મારું એક બીજું એના અનુસંધાનમાં જવાબ છે કે મેં પુસ્તક લખ્યું, એનું ઇંગ્લિશ કર્યું, એનું મરાઠી કર્યું, પુસ્તક વેચાયા ફેલાયા બધે. પછી મને વિચાર આવ્યો કે હજી ગુજરાતમાં તો એવા ઘણા લોકો હશે જે લોકોને વાંચનનો શોખ નથી, વાંચનથી દૂર છે, તો શું એવા લોકોને આપણા જવાનોની વાત નહીં કરવી જોઈએ. એટલે મેં સિયાચેન જન જાગૃતિ ઝુંબેશ નામનું, સિયાચેન અવેરનેસ ડ્રાઈવ એ નામનું એક મિશન ઉપાડ્યું. અને એ મિશન અંતર્ગત મેં ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં 50 પ્રોગ્રામ વિના મૂલ્યે કર્યા છે. વિના મૂલ્ય ઉપરાંત અમુક પ્રોગ્રામમાં તો મેં મારા તરફથી સારો એવો ખર્ચો કર્યો છે, પણ ધીમે ધીમે કરી અને ગુજરાતના અને મહારાષ્ટ્રના લોકોને અવગત કર્યા કે આપણા જવાનો ત્યાં કેવી રીતના રહે છે. તો જે કલમથી નહીં થઈ શક્યું એ મેં કીધું એ પ્રમાણે 1-to-1 ઇન્ટરેક્શનથી થઈ શક્યું. 50 પ્રોગ્રામ એટલે તમે વિચાર કરો કે સરેરાશ દરેક પ્રોગ્રામમાં 500 થી 600 તો મિનિમમ લોકો હોય છે. વલસાડમાં એક પ્રોગ્રામ થયો તેમાં તો 3,500 લોકો આવ્યા હતા. તો એક કોલેજના કેમ્પસમાં હતો એટલે બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પણ હું તમને એમ કહું કે 350 માંથી ધારો કે 3,500 માંથી ધારો કે 350 લોકો પણ આ મેસેજ લઈને જાય ને એમના જીવનમાં કંઈક સારું પરિવર્તન આવતું હોય તો મારો તો પ્રયાસ અનફી રોડ્યો સફળ છે. અચ્છા, એ મિશન ખાલી વક્તવ્ય આપવાથી હું અટક્યો નહીં, એમાં હું એક ડગલું આગળ વધ્યો અને દર વર્ષે આપણા સીમા પ્રહરીઓ માટે રાખડીનું અભિયાન શરૂ કર્યું મેં. એ મિશનનું નામ છે એક રાખી ફોજી કે નામ. એના અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર અને ભારતભરમાંથી હવે તો આવે છે રાખડીઓ. હું મારી પાસે મંગાવું છું, મારી પાસે અમુક સરનામા છે ફોરવર્ડ પોસ્ટના, અને ત્યાં હું લેટર સાથે લખી અને બધી રાખડીઓ મોકલી આપું છું. છેલ્લા 6-7 વર્ષમાં અમે લગભગ 16 થી 17 લાખ રાખડીઓ આ રીતે સરહદ પર મોકલાવી છે. અને મોકલે કોઈ, દાખલા તરીકે તમે એક રાખડી મોકલાવો છો તો એ પહોંચશે સીધી સિયાચિન જેવી જગ્યાએ, ક્યાં તો નાથુલા છે ત્યાં પહોંચશે, ક્યાં તો આસામમાં ક્યાંક પહોંચશે, અને ત્યાંથી જવાન તમને ફોન કરશે, મને નહીં કરે, તમને ફોન કરશે કે રક્ષાબંધનના દિવસે તમે રાખડી મોકલાવી તો અમને બહુ જ આનંદ થયો. એટલે આ એક ઉત્સાહનું કામ છે. સોરી, કોઈનો ફોન આવે છે. સોરી, તો આ પણ એક એક જોમ આપનારું કામ છે અને જેને બહુ સારો પ્રતિસાદ ગુજરાતની, મહારાષ્ટ્રની, બંગાળથી ઘણી બધી રાખડીઓ આવી છે અત્યાર સુધી. એક સ્કૂલમાંથી કોઈ કે ઝારખંડથી મોકલાવી હતી કોઈ શિક્ષિકાએ, તો એને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે વન સ્ટેપ અગેન, એક ડગલું આગળ વધી અને કંઈક પ્રયાસ કરવાનો આ મારો એક નેમ છે અને એ ચાલુ છે. મિશન હજી પણ ચાલુ છે.
તમારી સાથે વાત કરતા હું જે જોઉં છું, જે સાંભળું છું, એ તમારો દેશ પ્રેમ તમારી તમારા પુસ્તકોમાં અને તમારા લેખનમાં તો છે જ, પણ તમારી વાતો, તમારી બધી પ્રવૃત્તિઓમાં એ આમે જ થયેલો છે. આના મૂળ ક્યાં છે? આજે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે દેશમાંથી મોટી સંખ્યામાં યુવાનો વિદેશ તરફ મોં રાખીને બેઠા છે, કે અમેરિકા જવાનું મળે કે ઓસ્ટ્રેલિયા જવાનું મળે તો પહેલી ફ્લાઇટ પકડીને લોકો દેશની બહાર જવા પર છે. આ આખી પરિસ્થિતિને અને એના સંદર્ભે તમે જે કરી રહ્યા છો એને તમે કઈ રીતે જુઓ છો?
સી, આને પહેલા તો હું બે વાતને થોડીક સેપરેટ કરવા માંગીશ કે યુવાનો જે જાય છે ને એ આપણા પક્ષે એક મર્યાદા ગણો તમે, ક્યાં તો આપણા પક્ષે એક એવી સ્થિતિ ગણો કે જેને આપણે નિવારી નથી શકતા. દાખલા તરીકે હું જેમ વિજ્ઞાનનું લખું છું એ પ્રમાણે મારો વિષય ઇકોનોમિક્સ પણ છે, અને એ જોતા મને એવું લાગે છે કે નાવ ઇઝ ધ ટાઈમ ફોર ઇન્ડિયા. હવે હવે પછીના 10 વર્ષ પછીનો આખો 20 વર્ષનો સમયગાળો ભારતનો છે, કારણ કે ભારત બહુ મોટું ગ્લોબલ માર્કેટ થઈ ગયું છે. ભારતમાં હવે ઇનોવેશન્સ બહુ સારા એવા થઈ રહ્યા છે, ઇકોનોમી ધીમે ધીમે રફ્તાર પકડી રહી છે અને ઘણું બધું નવી કંપનીઝ આવી રહી છે, સ્ટાર્ટઅપ્સ કરી રહી છે અને મોકળું મેદાન મળી રહ્યું છે. પણ તકલીફ એ છે કે આજની તારીખે એક સરેરાશ સ્ટુડન્ટને, બે પ્રકારના સ્ટુડન્ટ છે, એકને એવું છે કે હું કેનેડા, યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા જઈ અને રાતોરાત કરોડપતિ થઈ જઈશ, વિચ ઇઝ નોટ સો, એવું નથી હોતું. આ સંકુચિત વિચારસરણીને કારણે થાય છે એવું કે જ્યારે એ પોતાનો દેશ છોડી અને બીજા દેશમાં જાય છે ને ત્યારે એને સખત સ્ટ્રગલ કરવી પડે છે. પોતાના દેશમાં જે કામ ન કરે એ કામ એને ત્યાં કરવા પડે, આપણે એમાં વધારે નહીં પડીએ, પણ એવા કામ એ ઓડ જોબ્સ કરતા હોય છે. તો મને એવું એમ થાય કે જો તમારી પાસે અમુક ચોક્કસ પ્રકારની ટેલેન્ટ નથી તો પછી વાય શુડ યુ ગો ધેર.
બરાબર.
અને જો તમારી પાસે ચોક્કસ પ્રકારની ટેલેન્ટ છે, દાખલા તરીકે તમારે એરોનોટિક્સમાં જવું છે, ક્યાં તો તમારે સ્પેસ રિસર્ચમાં જવું છે, આપણે ત્યાં પણ એના ઘણા બધા હવે તો પ્રોસ્પેક્ટ્સ છે ભારતમાં, તો તમે જાઓ નાસામાં. અચ્છા, તમારું નેમ જ એ છે કે મારે ગૂગલમાં કામ કરવું છે તો તમે જાઓ ત્યાં. પણ ત્યાં ગયા પછી એમની રાષ્ટ્રીયતા એટલે કે દેશપ્રેમ કેટલી હદે જાળવી રાખો એ અગેન
હમ
વાતાવરણ અને એમની પોતાની વિચારસરણી પર આધાર રાખે છે. રહી વાત ભારતની, તો હું મારા વાચકોને, મારા ફેલો ટ્રેકર્સને, હું જ્યારે પણ પ્રોગ્રામ આપું ત્યારે મારા શ્રોતાઓને એક સજેશન કરતો હોઉં છું, અને આજે એ જ સજેશન તમારા માધ્યમથી બે જે આ જોનાર વ્યક્તિઓ છે એમના સુધી કદાચ પહોંચશે, કે તમારા ઘરમાં તમે જેમ મંદિર રાખતા હો ને, ગણેશની મૂર્તિ કે હનુમાનની મૂર્તિ કે રામ કે કૃષ્ણની મૂર્તિ રાખો છો, ઓકે બરાબર, બધું જ બરાબર છે, એની સાથે એ જ મંદિરમાં તમે એક નાનો ભારતનો તિરંગો કેમ ના રાખી શકો મંદિરની અંદર? હવે થશે શું કે આપણા સંતાનો હંમેશા જોવે છે કે મમ્મી રોજ સવારે નાઈ પરવારીને પહેલા મંદિરની પૂજા કરે છે, ભગવાન છે ગણેશ છે એની પૂજા કરે, તો નાનું છોકરું નાનપણથી જ્યારે જોશે ને કે તિરંગાની પણ પૂજા થાય છે, તો એનામાં પહેલેથી એ પ્રેમ આવી જશે, જેમ કૃષ્ણ માટે, જેમ હનુમાનજી માટે, જેમ ગણેશજી માટે એને પ્રેમ થાય છે, આદર થાય છે, એમ તિરંગા માટે પણ થઈ જશે. તો આ એક કામ કરવા જેવું છે. હું આ સજેશન બધાને આપું છું, અને આ અત્યારથી નથી આપતો, હું 2015-16 થી આપું છું કે ઘરમાં એક તિરંગો રાખો, બને તો ઊંચી વોલ ઉપર તમે એને પેલું કર્યું હેંગ કરી દો સરસ મજાનું ફ્રેમ કરીને, ક્યાં તો મંદિરમાં રાખો. બીજું સજેશન હું એ આપું છું કે ભારતીય લશ્કરમાં જેને અપ્રતિમ સાહસો કર્યા છે ને એવા 21 પરમવીરો છે, આ 21 પરમવીરોની કથા વાંચો તમે. તમે કયા માધ્યમથી વાંચો છો એ મહત્વનું નથી, તમે ઇન્ટરનેટ પર જઈને વાંચો, તમે એમની ડોક્યુમેન્ટરીઝ જુઓ, તમે એની યુટ્યુબ વિડીયોઝ જુઓ, પણ એમાંથી કોઈ એક તમારી પસંદગીની જે પરમવીર હોય એની તસવીર સરસ મજાની મઢાવી અને તમારો દીકરો જ્યાં ભણતો હોય ને એ ડેસ્ક ઉપર લગાડી, ક્યાં તો એના ટેબલ પર મૂકી દો, થશે શું? એ પરમવીરની કથા એને સાંભળી હશે, વાંચી હશે, જ્યારે એના પર પરીક્ષાનું ભારણ આવશે, જ્યારે એના પર કોઈ બીજા પ્રકારની બોજો આવશે, ત્યારે એના માટે એ પરમવીર બાના સિંહ છે કે એવી કોઈ પણ વ્યક્તિ છે એ એના માટે ઇન્સ્પિરેશન બની જશે. તમે યુવાનો પોતાના વોર્ડરોબ ઉપર અમિતાભ બચ્ચનનો કે શાહરૂખ ખાનનો કે બીજા XYZ કલાકારનો ફોટો રાખે, વિરાટ કોહલીનો રાખે, બધું રાખે, ઓકે, પણ સાથે એક પરમવીર ચક્રનો કેમ નહીં? આટલી મારી એક વિનંતી હોય છે દરેક જેમની સાથે હું સંબોધન કરતો છું એમને, અને ઘણા લોકો એનો બહુ સરસ રીતે અમલ પણ કરતા હોય છે, એનો મને બહુ જ આનંદ છે.
તમે હમણાં ઉલ્લેખ કર્યો કે તમે ઇકોનોમિક્સના વિદ્યાર્થી રહ્યા છો. મારો બીજો પણ એક પ્રશ્ન થાય છે કે આટલી બધી પ્રવૃત્તિઓની વચ્ચે, આટલા બધા પ્રવાસોની વચ્ચે વ્યવહાર જીવન કઈ રીતે જાળવો છો? પરિવારનું સાથે રહેવાનું, જીવવાનું, આ બધું કઈ રીતે શક્ય બને છે? જીવનનું ઇકોનોમિક્સ કઈ રીતે ચાલે છે?
મને છે ને નરેન્દ્રભાઈ મોદીની એક વાત બહુ વર્ષો પહેલા મેં વિડીયો જોઈ હતી, એમાં એક વાત મને બહુ જચી હતી. એમણે એ વખતે તો એ સીએમ હતા ગુજરાતના, તો કઈક ડાંગ જિલ્લામાં કોઈક કન્યા શાળામાં ગયા હતા, અને એમનો બહુ એ જૂનો વિડીયો છે. એમણે એક સરસ વાક્ય કીધું હતું કે કોઈ માણસ જો એમ કહેતો હોય ને કે મારી પાસે ટાઈમ નથી, તો એ બહુ જૂઠા બોલો છે, એ બરાબર નથી, ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર નથી હોતું. એટલે એમણે એમાં એ વક્તવ્યમાં એક રજૂઆત કરી હતી કે તમે વિદ્યાર્થીઓ એક ડાયરી બનાવો અને એમાં ખાના પાડીને લખો કે કરવા જેવા કામ કેટલા કર્યા, ન કરવા જેવા કામ કેટલા કર્યા, અને કર્યા હોય તો એ ચાલી જાય ને ન કર્યા હોય તો એ ચાલી જાય, એવા કામ કેટલા થયા. તો તમે જોજો કે ધીમે ધીમે ન કરવા જેવા કામ લિસ્ટ તમારું લાંબુ હશે ને એ પછી ડાયરી રાખશો ને એટલે એ ટૂંકું થવા માંડશે. એટલે સમય તમારો મેનેજ કરવો બહુ જરૂરી હોય છે. પ્રવૃત્તિઓ અત્યારે હું ટોટલ 7 કરું છું, કુલ મળીને 7 જુદી જુદી પ્રવૃત્તિઓ કરું છું, અને હંમેશા પ્રવૃત્તિ એ જ કરું છું જેમાં મને સખત પ્રકારનો આનંદ મળે, મને કંઈક નવું જાણવા, શીખવા અને કરવા મળે. એમાં એક પ્રવૃત્તિ એવી છે કે જે ઉત્તરાખંડના અમુક હિલ રિજિયનમાં, પહાડી વિસ્તારોમાં આજની તારીખે સડક નથી પહોંચી શક્યા, રસ્તો નથી પહોંચી શક્યો. એક ટ્રેકમાંથી હું આવતો હતો અને ભૂલો પડી ગયો, ખોટો માર્ગ લેવાઈ ગયો અને એક ગામ પર આવી પડ્યો હું. ત્યાં મેં જોયું કે અહીંયાના લોકો પાસે પ્રાથમિક સુવિધાના નામે કશું જ નથી. ઇવન માથાના દુખાવાની દવા પણ એમની પાસે હતી નહીં. અને એક છોકરીને તો અહીંયા હડપચી પર એટલું બધું વાગ્યું હતું કે એની પાસે એન્ટીસેપ્ટિક કે રૂ કે કશું હતું જ નહીં. તો એ વખતે મેં વિચાર કર્યો કે ભવિષ્યમાં અહીંયા આવીને કંઈક કામ કરવું છે. અને એ કામમાં હું મારી પત્નીને ગયા વર્ષે લઈને ગયો.
અચ્છા
ગાડીમાં બધું લઈને, આખી મેડિકલ કીટ ને બધું લઈને અમે બેઉ જણા ઉપર ગયા. પછી મારો અહીંયા જે ગ્રાઉન્ડ સ્ટાફ છે ઉત્તરાખંડમાં, એ લોકો મારી સાથે આવ્યા અને અમે ટ્રેક કરીને બધા ખોખા કાર્ટન આના પર રાખી ચાલતા ચાલતા ગામમાં ગયા. અને દરેક ગામવાસીને આખી કીટ, મેડિકલ કીટ, છોકરાઓને કલર પેન્સિલ, સ્કેચ પેન, પઝલ બુક, કલરિંગ બુક બધું આપ્યું અમે. અને હું તો જાણે મારું જે પ્રણ હતું મેં પૂરું કર્યું. તો મારી પત્નીને પણ બહુ જ રાજીપો થયો કે નહીં, આ એક કામ એવું હતું જે આપણે કરવા જેવું હતું. ભલે થોડા મોડા પડ્યા છીએ, તો મોડા નથી પડ્યા એટલું સારું છે. એટલે આઈ કીપ હર વિથ માય ઇન માય ઓલ ધી એક્ટિવિટીઝ. જીપ્સીમાં પણ એનો બહુ સક્રિય ફાળો છે. અને હું બીજી જે કંઈ નાની મોટી પ્રવૃત્તિઓ કરું છું એમાં એનો સપોર્ટ હોય છે. એટલે કામકાજની દ્રષ્ટિએ પણ અમે સાથે હોઈએ છીએ અને આમ પણ હું સમય કાઢી લઉં છું સમય માટે, પરિવાર માટે.
ક્યારે કોઈ નિષ્ફળતાઓ આવી હોય, કોઈ જાતનું ફ્રસ્ટ્રેશન થયું હોય, નાસીપાસ થવાયું હોય, એવા પણ કોઈ પ્રસંગો બન્યા હશે, સંઘર્ષો આવ્યા હશે, એના વિશે કંઈક વાત કરો.
સંઘર્ષ મારા જીવનમાં હમણાં જ રિસન્ટલી આવ્યો 2018માં. એના વિશે બહુ વધારે હું ડિટેલમાં વાત નહીં કરી શકું, પણ મારે માટે સંઘર્ષ છે ને એક એવું ફેઝ છે, ક્યાં તો હું તો એને એમ કહું છું કે એક એવો સંચો છે કે જે આપણી બુદ્ધિની, આપણી ક્ષમતાની, આપણી ધૈર્ય, ધીરજ, આપણું એન્ડ્યુરન્સ એ બધાની અણી કાઢી આપે છે, જે કાળક્રમે ધીમે ધીમે બુઠ્ઠી થઈ જતી હોય છે. તો એ આવો એક સંઘર્ષનો તબક્કો આવે ને એટલે આપણને એ અણીદાર કરી નાખે અને પછી જે આઉટકમ આવે છે ને એ ટ્રેમેન્ડસ હોય છે, જે અત્યારે હું ભોગવી રહ્યો છું. 2018થી શરૂ કરીને અમુક તબક્કો મારો બહુ જ બધી રીતના પડકારરૂપ રહ્યો, બટ હસ્તે મોડે મેં એને સ્વીકાર્યો કે મારે આમાંથી બહાર નીકળવાનું છે. હવે આ હું લોકોને કહેતો હોઉં કે આપણે ગમે તેમ કરીને એક પેલો પર્વત દેખાય છે એ ચડવાનો છે, અને હું જ જો મારો જીવનમાં આવો કંઈક તબક્કો આવે ને એમાં હું શસ્ત્રો મૂકી દઉં તો એ પછી યોગ્ય નથી. બીજું, મારું ફિલોસોફિકલ વાંચન પહેલેથી ખાસું રહેલું છે અને એ મને બહુ હેલ્પ કરે છે. ઘણો મને એમાં એક સધિયારો મળે છે. હું એવું નથી કહેતો કે હું પૂજા પાઠ કે ભક્તિમાં લીન છું. મેં જુદા પ્રકારનો માર્ગ અપનાવ્યો છે, વિચ ઇઝ જ્ઞાન માર્ગ, અને એનું હું વાંચન ખાસું કરું છું અને વાંચન પછી મનન ખાસું કરું છું. દેટ હેલ્પ્સ મી અ લોટ. અને બીજું, મેં તમને થોડા વખત પહેલા જ કીધું, હમણાં થોડી મિનિટો પહેલા, કે માતા કુદરત પાસે જ્યારે પણ હું જઉં છું ને ત્યારે કંઈક નવું શીખીને આવું છું. અને એ જે માતા કુદરતની ઓપન યુનિવર્સિટીએ મને શીખવ્યું છે ને, એ જીવનના મૂલ્યો, નૈતિકતા, પેશન્સ, ધૈર્ય અને મૌન, આને મને બહુ જ બહાર કાઢ્યો છે કોઈ પણ પ્રકારની તકલીફમાંથી.
તમારી ઘણી બધી વાતમાં તમારું અધ્યાત્મ તો સૂક્ષ્મપણે આવે જ છે, તેમ છતાંય તમારા અધ્યાત્મ વિશે થોડીક વિસ્તૃત વાત કરશો, એટલે કે પ્રકૃતિ સાથેનું તમારું જે અનુસંધાન છે અને એમાંથી તમારી જે અનુભૂતિઓ હશે એના વિશે થોડીક વિગતવાર વાત કરો.
એટલે પ્રકૃતિમાં ગયા પછી થાય છે એવું કે મગજમાં જે કંઈક બધું ભરેલું હોય છે, સંગ્રેલું હોય છે, આધ્યાત્મ વિશે ક્યાં તો ફિલોસોફિકલ અપ્રોચ જે હોય છે એ ગુણાંકમાં વધતો હોય છે, એનું મલ્ટિપ્લિકેશન થતું હોય છે. અમુક લોકોને મળીએ, એમની જીવનશૈલી જોઈએ, એમનો સ્પિરિટ જોઈએ, અને એ વખતે આપણને એમ થાય કે નહીં, આપણે આ વ્યક્તિ પાસેથી ભલે એ અભણ માણસ છે પણ એનામાંથી કંઈક શીખવા જેવું છે. અચ્છા, એક કુદરતી રીતે મને બે ત્રણ વસ્તુઓ મારી સાથે બહુ સારી રીતના થાય છે. દાખલા તરીકે હું કોઈ પણ પુસ્તક સારું મારા વિષયનું લઉં ને, રેન્ડમલી એનું પાનું ફેરવી જોઉં ને, પણ ખરેખર મારી નજર ત્યાં જ ઊભી રહે છે, જે હિસ્સો મારે વાંચવા જેવો હોય. આ કુદરતી રીતે મારી સાથે થાય છે. છાપાનો લેખ વાંચું ને તો એવું નથી કે આખે આખો બધો ફટાફટ વાંચે. હું પહેલા ઓવરવ્યૂ લઈ લઉં કે આ મોટો લેખ છે તો પહેલા એ શું કહેવા માંગે છે હું જાણી લઉં. કુદરતી રીતે મારી નજર એવી જગ્યાએ એવા પોઈન્ટ્સ ઉપર પડે જે ખરેખર મારે જાણવા લેવા લાયક હોય. આ કુદરતી રીતે થાય છે, મને ખબર નથી આ કેમ થાય છે અને કેવી રીતના થાય છે. બીજું, ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, હું થોડું મેડિટેશન ને બધામાં પણ અત્યારે તો નથી જ કરી રહ્યો, પણ પહેલા ખાસું કરતો હતો. એના કારણે એક શ્રવણ શક્તિની મારામાં થોડીક કુદરતી રીતે એક એવો ગુણ ખીલી ગયો છે કે મને બિનજરૂરી સંભળાતું જ નથી. જે મારા કામનું નથી એ મારા મગજમાં ફીડ જ નથી થતું. એટલે કંઈક સારી ઇન્ટેલિજન્ટ જ્ઞાનવર્ધક સરસ મજાની ટોક થતી હોય તો એ ભલે મારાથી 15 ફીટ દૂર થતી હશે, મને એનો એક એક શબ્દ વ્યવસ્થિત ઝીલાઈ જાય છે અને રહી જાય છે યાદ. પણ કોઈક પછી એકદમ સોશિયલ ના સામાજિક પ્રકારની ચર્ચાઓ થતી હોય તો એ મારા મગજમાં ફીડ જ નથી, પછી મને યાદ કરાવવું પડે. એટલે આ આ સમસ્યાને કારણે મારી પત્ની ઘણી વાર ફરિયાદ કરે છે, મેં તમને આ વાત કરી હતી અને હું ભૂલી ગયો કે મને, કારણ કે મારા માટે ઇરેલેવન્ટ હતી એટલે મારા મગજમાં ફીડ જ નથી થતી એ વાત. તો આ એક મને લાભ મળે છે. એટલે અને બીજું એક મને ઓશો રજનીશનું બહુ જ સરસ એક વાક્ય છે, એમણે એક પુસ્તકમાં લખ્યું છે કે માઇન્ડ ઇઝ લાઈક અ મિરર, યુ હેવ ટુ ક્લીન ઇટ એવરી ડે. મગજના અરીસાને તમે લૂછી શકતા હો તો સમજવું કે તમે બહુ જ સારી રીતના તમારા માઇન્ડને કંટ્રોલ કરી શકો છો. એટલે ઇન ધ સેન્સ, એવરી નાઇટ વેન આઈ ગો ટુ બેડ, મેં મારા મગજમાં આખા દિવસ દરમિયાન જે બિનજરૂરી ડેટા ભૂલે ચૂકે પણ આવી ગયો હોય એ બધો ડિસ્કાર્ડ થઈ જાય છે. આપણે કમ્પ્યુટરના રિસાયકલ બિનમાં જેમ જાય છે બધું, એવી રીતે એ ટ્રેશમાં જતો રહે છે. અને જે સારા પોઈન્ટ્સ મને સાંભળવા વાંચવા જોવામાં આવ્યા હોય એના ઉપર હું મનન કરું છું. મારી નીંદર થોડી ઓછી છે અને કાચી પણ છે, પણ મને લાગે છે કે એ એવું થાય છે ને એને કારણે જ હું આત્મચિંતન માટે સમય વધારે ફાળવી શકું છું રાતના સમય. બાકી ગાઢ નિદ્રા હોત તો હું પડ્યા ભેગો સૂઈ જતો હોત અને મારું મગજ આ એનાલિસિસનું જે ચક્ર છે એ ચલાવી ના શક્યું હોત. એટલે આઈ એમ થેન્કફુલ, વોટ એવર ઇઝ હેપનિંગ ટુ મી આઈ એમ થેન્કફુલ.
આટલી બધી પ્રવૃત્તિઓ તો કરો છો, હવે ભાવિમાં શું કરવા વિચાર્યું છે? એક એ સમાપનમાં એક એ પ્રશ્ન, અને બીજો પ્રશ્ન સાથે સાથે તમારો યુવાનોને કે સૌ કોઈને તમારા અનુભવોના આધારે શું સંદેશ હોય? શું શીખ્યા અને શું
સંદેશ
શીખવા જેવું છે?
મારે માટે લાઈફ છે ને, ઘણા એમ કહે છે કે લાઈફ એ ચેલેન્જ છે, ઘણા એમ કહે છે કે લાઈફ એક કસોટી છે, ઘણા એમ કહે છે લાઈફમાં પડકારો છે, ઘણા એમ કહે છે લાઈફ એ પ્રેમ સંબંધો પર આધારિત છે. મારે માટે જીવન છે ને ઉત્સવ છે. જો તમે એને રોજ સેલિબ્રેટ કરી શકતા હો, અમુક કારણસર ન પણ થાય એવું નથી, પણ જો તમે એને કોઈ પણ સ્વરૂપે એને જો સેલિબ્રેટ કરી શકતા હો તો તમારી હેપીનેસ બે પ્રકારની હોય છે ને. એક ટાઈમલી હોય, કોઈક સરસ મજાનો રમૂજી ટૂચકો કરે અને આપણે 5 મિનિટ 7 મિનિટ એના પર હસીએ અને ઠઠા મશ્કરી કરીએ, એ એક પ્રકારની હેપીનેસ થી. અને બીજી એવી છે કે જે તમારી સાથે 24/7 અહીંયા રહે છે, ઇનસાઇડ યોર હાર્ટ, ઇનસાઇડ યોર માઇન્ડ. અને હેપીનેસ હોય તો પછી તો મારા હિસાબે ઘણા બધા પ્રોબ્લેમ્સ દૂર થઈ જતા હોય છે. તો લાઈફ છે ને એક ઉત્સવ પણ છે અને કંઈક નવું દરરોજ શીખવા માટેનું એક કુદરત તરફથી, કે તમે ઈશ્વર ગણો તો એના તરફથી આપણને એક દેણ મળેલી છે કે યુ લર્ન એવરીથિંગ વોટ એવર યુ લાઈક. રોજ પોતાની જાતને અપગ્રેડ કરો. અને જો આ યુવાનો માટેની તમે જે વાત કરો છો એમાં મારી પોતાની જે ફિતરત છે એવી છે કે રાતના સૂતી વખતે મારી જાતને પ્રશ્ન પૂછું છું કે આજે હું નવું શું શીખ્યો. અને આ પ્રશ્ન પૂછવાની આદત મને મારા પિતાએ નાખી હતી કે તું રાતના સુવા જાય ત્યારે તું તારી જાતને પૂછજે કે તું આજે શું શીખ્યો. જો તું આજે કંઈ નથી શીખ્યો તો તારો આજનો દિવસ બાતલ ગયો છે. આ ટેક, આ નેમ યુવાનો જો લઈ લે ને, તો મારા હિસાબે મેં કીધું એ પ્રમાણે પેલું ડાયનામાઇટ વાળી ઇફેક્ટ આવી શકે એમ છે. રોજ નવું કંઈક શીખો. ઘણા બધા એમ કહે છે કે યુવાનો સોશિયલ મીડિયા તરફ વળી ગયા છે. ઓકે, ટ્રેન્ડ છે અત્યારે, ઓકે, પણ તમે એને વખોડવાને બદલે તમે એમને નવી રાહ કેમ બતાડી નથી શકતા? કેવું કે તમે રીલ્સ પણ જુઓ, પણ સાથે સાથે આટલું પણ કરી જુઓ. ટ્રાય તો કરો, એક વખત ટ્રાય કરવામાં શું વાંધો છે? કે તમે કંઈક નવું શીખો, કે નવું જાણો, તમે એક ટોપિક ઉપર ચર્ચા થાય, ડાઇનિંગ ટેબલ ઉપર એની ચર્ચા થાય, તો આવું વાતાવરણ આપણે કેમ ક્રિએટ ન કરી શકીએ? એસ્પેશિયલી ત્યારે કે જ્યારે ઇન્ડિયા હવે બહુ ઝડપથી પ્રગતિ કરવાના પંથે જઈ રહ્યું છે, તો એવા વખતે તો આપણને યુવાધનની જ જરૂર છે. આપણને કરોડો એવા છોકરા છોકરીઓ નથી જોઈતા કે જે માત્ર બી ડિગ્રી ધારી, પણ આપણને લાખો એવા છોકરા છોકરીઓ જોઈએ છે જે લોકો વિચારક છે, જે લોકો થિંકર્સ છે, અને જે લોકો આ દેશને આગળ લઈ જઈ શકશે. તો છોકરાઓમાં થોટ પ્રોસેસ શરૂ કરવા માટે શું થઈ શકે એના તો ઘણા બધા ઉપાયો છે. સ્કૂલથી શરૂ કરી અને મા બાપ એનું ઘડતર કઈ રીતે કરે છે એના પરથી જ બધું નક્કી થતું હોય છે. દાખલા તરીકે અમારે ત્યાં ટીવી જોવાનો કન્સેપ્ટ જ નથી.
અચ્છા
છેલ્લા 25-26 વર્ષથી મારે ત્યાં ટીવી નથી, અમે કોઈ ચેનલ જોતા નથી. ઘણા કહે છે કે તમે પત્રકાર છો છતાં તમે ન્યૂઝ નથી જોતા. કહું ન્યૂઝ ને ટેલિવિઝન ને બધું હમણાં આવ્યું, તો પહેલા છાપા તો હતા જ ને, તો હું વાંચું છું છાપા, પણ વાય શુડ આઈ વેસ્ટ માય ટાઈમ વોચિંગ ટેલિવિઝન? એના કરતા હું સારું કઈ બીજું ના જોઈ લઉં. સો ધીસ ઇઝ ડાયવર્ઝન. હવે આ આદત અમે જો પાડીએ એક મા બાપ તરીકે, તો પછી આગામી પેઢીમાં એ ટ્રાન્સફર થવાની છે. બસ યુવાનોને કેળવવા માટે સૌથી પહેલા મા બાપે થોડી કેળવણી પોતાની કરવાની જરૂર છે, તો આપોઆપ બધું થઈ શકે એમ છે. કે હાઉ ટુ
મારો બીજો
મેક ધેમ
પ્રશ્ન
સ્પીક
હા
અપ.
સોરી સોરી મારો બીજો પ્રશ્ન એ હતો કે ભાવિ વિશે કઈ બીજું વિચારો છો, કોઈ યોજનાઓ છે, શું કરવા ધારો છો?
કરવામાં તો એવું છે કે હવે જેટલો પણ સમય છે આ બધી પ્રવૃત્તિઓમાંથી, હજી પણ સમય તો રહે જ છે. એવું નથી કે આ પ્રવૃત્તિ કર્યા પછી હું એમ કહી શકું કે મારા 24 કલાક આને ડેડિકેટ થઈ જાય છે. હજી બીજી બે પ્રવૃત્તિ જોડાશે ને તો એ મને ગમશે. પણ હવે બહુ જ બહુ જ એટલે હૃદયના ઊંડાણથી તમને કહું છું કે બહુ જ ઈચ્છા છે કે હું છોકરા છોકરીઓ માટે, નાના છોકરા છોકરીઓ માટે, યુવક યુવતીઓ માટે કંઈક કરી છૂટું. જે આ મેસેજ મેં આપ્યો એ દિશામાં હું કંઈક પ્રયાસ કરી જોઉં, કે જેનાથી એ લોકોની એક વૈચારિક પેટર્ન થોડીક બહાર, એમાંથી એ ઘરેણમાંથી બહાર નીકળે. એ લોકો જે કરે છે, એ લોકો ફેશન કરે, એ લોકો રીલ્સ બનાવે, રીલ્સ જોવે, આઈ ડોન્ટ માઇન્ડ. અને માઇન્ડ કરનાર હું કોઈ છું પણ નહીં. મારી વાત એટલી જ છે કે 24 કલાક તમારી પાસે છે, એમાંથી માત્ર 1 કલાક વાંચન અને વિચાર એની પાછળ તમે ફાળવો. બસ તમે જો એ કામ કરી શકતા હો તો પછી યુ કેન બીકમ અ ફ્યુચર થિંકર, જેની જરૂર છે. એટલે એક ભારતીય તરીકે મારો રાષ્ટ્રપ્રેમ હું આ રીતે વ્યક્ત કરવા માંગુ છું કે હું નવી પેઢી માટે કંઈક કરી છૂટું. શું કરીશ, કેવી રીતે કરીશ, હજી હું એ બાબતમાં ક્લિયર નથી. ક્લેરિટી 100% એ છે કે હવે જે કરવું છે એ નવી પેઢી માટે કરવું છે.
તમારી કર્મશીલતાને સલામ કરું છું હર્ષલભાઈ, અને ભાવિ માટે શુભેચ્છા આપું છું. તમે જે કરી રહ્યા છો તેનાથી અનેક યુવાનોને પણ પ્રેરણા મળશે એની મને ખાતરી છે, મને વિશ્વાસ છે. અને આજે સમય ફાળવીને મારી સાથે આટલી ચર્ચા કરી તે માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્તે અને
થેન્ક યુ
આવજો.
થેન્ક યુ થેન્ક યુ નમસ્તે.